એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં સૌનું સ્વાગત છે. આજે આપણે છે ને જ્ઞાનના એક એવા વિશાળ સાગરમાં ડૂબકી મારવાના છીએ, એમ કે એક ભગીરથ કાર્ય જેણે ઇતિહાસને જોવાની આપણી દ્રષ્ટિ જ બદલી નાખી.
હા બિલકુલ,
હું વાત કરી રહ્યો છું વિલ અને એરિયલ ડ્યુરન્ટની અદ્ભુત કૃતિ ધ સ્ટોરી ઓફ સિવિલાઇઝેશન. 11 ભાગમાં છે આખી. અને સાંભળો, આ કોઈ સૂકી તારીખો કે રાજા મહારાજાઓની યાદી નથી આવ?
ના ના, જરાય નહીં.
એવું લાગે જાણે માનવ સંસ્કૃતિ પોતે જ આપણી સાથે વાત કરી રહી હોય, પોતાની કહાણી કહી રહી હોય.
બરાબર કહ્યું. અને સાચું કહું તો આજના સમયમાં આ ગ્રંથમાળા કદાચ પહેલા કરતા પણ વધારે પ્રસ્તુત છે.
કેમ એમ?
જુઓ ને, આપણી આસપાસ દુનિયા કેટલી ઝડપથી બદલાઈ રહી છે, કેટલી જટિલ થઈ ગઈ છે. આપણને સવાલ થાય કે ભાઈ, આપણે અહીં સુધી પહોંચ્યા કઈ રીતે?
હા, એ તો છે.
આપણો આજનો સમાજ છે, આપણા વિચારો, આપણી સંસ્થાઓ, આ બધું ક્યાંથી આવ્યું? શું ઇતિહાસ આપણને કંઈ શીખવાડી શકે છે?
બરાબર.
તો ડ્યુરન્ટ દંપતીનો આ જે જબરદસ્ત પ્રયાસ છે ને, એ આ જ સવાલોના જવાબ શોધવામાં આપણને મદદ કરે છે. એ ઇતિહાસને ખાલી ભૂતકાળનો અવશેષ નથી ગણતા,
પણ
વર્તમાનને ધબકતો રાખનાર એક જીવંત પ્રવાહ તરીકે જુએ છે.
અચ્છા,
તો ચાલો આ જે અદ્ભુત સફર જેમણે કરાવી એ બે મહાન લેખકો વિલ અને એરિયલ ડ્યુરન્ટ એમના વિશે થોડું જાણીએ. શરૂઆત વિલ ડ્યુરન્ટથી કરીએ. એમની શરૂઆત તો ફિલોસોફર તરીકે થયેલી, તત્વચિંતક, પણ પછી ધીમે ધીમે ઇતિહાસ તરફ વળ્યા. એમનું એક પુસ્તક આવેલું 1926માં, ધ સ્ટોરી ઓફ ફિલોસોફી.
ઓ હા, એ તો બહુ પ્રખ્યાત થયેલું.
બહુ જ. અને એણે ધૂમ મચાવી દીધી હતી. એની ખાસિયત એ હતી કે એમણે જે ગહન ફિલોસોફી હતી ને, એને એકદમ સરળ ભાષામાં રજૂ કરી, સામાન્ય માણસ પણ સમજી શકે.
બરાબર.
અને બસ એ જ સફળતાએ પછી આ ધ સ્ટોરી ઓફ સિવિલાઇઝેશન જેવા મહાન કાર્ય માટેનો રસ્તો ખોલી આપ્યો. અને એમના આ પ્રવાસમાં શરૂઆતથી જ એમની સાથે હતા એરિલ ડ્યુરન્ટ. પહેલા તો એમના સ્ટુડન્ટ હતા.
અચ્છા.
હા, પછી પત્ની બન્યા, રિસર્ચ અસિસ્ટન્ટ બન્યા, અને છેવટે ખાસ કરીને 7મા ભાગથી તો સહલેખક તરીકે પણ જોડાયા.
ઓ વાવ.
અને એમનો પ્રભાવ સ્પષ્ટ દેખાય છે પુસ્તકોમાં. એરિયલે ઇતિહાસના માનવીય પાસાઓ પર ખૂબ ભાર મૂક્યો, સમાજના રીતિ રિવાજો, અને ખાસ તો ઇતિહાસમાં મહિલાઓની શું ભૂમિકા રહી, એમનું શું યોગદાન રહ્યું, એના પર એમણે ફોકસ કર્યું.
એટલે આ પુસ્તક ખાલી તથ્યોનો સંગ્રહ નથી?
ના, બિલકુલ નહીં. એટલે જ આ એક માનવીય અનુભવોની ગાથા જેવું લાગે છે.
ખરેખર એમની ભાગીદારી તો કમાલની કહેવાય. 50 વર્ષથી પણ વધારે સમય, આખું જીવન એક જ પ્રોજેક્ટ પાછળ આપી દીધું.
હા, વિચાર તો કરો, અકલ્પનીય સમર્પણ.
વિલ ડ્યુરન્ટનો પેલો દાર્શનિક દ્રષ્ટિકોણ હતો જે ઇતિહાસની ઘટનાઓ પાછળ છુપાયેલી પેટર્ન અને અર્થ શોધતો હતો.
અને બીજી બાજુ એરિયલની સૂક્ષ્મ સંશોધન શક્તિ, ઝીણામાં ઝીણી વિગતો એકઠી કરવાની એમની લગન, અને માનવ સ્વભાવની ઊંડી સમજ.
હા, અને આ બંનેનો સમન્વય એટલે જ આ પુસ્તકો આટલા ખાસ છે, પાને પાને દેખાય છે.
અને એમની સૌથી મોટી સિદ્ધિ કદાચ એ ગણી શકાય કે એમણે ઇતિહાસ જેવા અઘરા વિષયને એકદમ રસાળ બનાવી દીધો, વાંચવો ગમે એવો. એમણે સંકલિત ઇતિહાસ એટલે કે ઇન્ટિગ્રલ હિસ્ટ્રીનો વિચાર આપ્યો.
સંકલિત ઇતિહાસ એટલે શું?
એટલે કે ઇતિહાસ એટલે ખાલી રાજા રાણીઓ, લડાઈઓ અને સંધિઓ નહીં, પણ એની સાથે સાથે એ સમયનું અર્થતંત્ર કેવું હતું, લોકો જીવતા કેમ હતા, એમની કલા, વિજ્ઞાન, ધર્મ, ફિલોસોફી, નીતિ નિયમો, આ બધું એકબીજા સાથે જોડાયેલું છે.
બરાબર.
અને એકબીજાને અસર કરે છે, એટલે સંસ્કૃતિના આખા તાણાવાણાને સમજવો પડે, માત્ર એકાદ દોરાને નહીં.
સમજાયું. તો પછી આ જે 11 ભાગની આખી ગ્રંથમાળા છે, એનો મુખ્ય વિચાર શું છે, એનું હાર્દ શું કહેવાય?
જો એક લીટીમાં કેવું હોય ને, તો આ સંસ્કૃતિની આત્મકથા છે.
સંસ્કૃતિની આત્મકથા, વાહ.
હા, ડ્યુરન્ટ દંપતી આપણને એ સમજાવે છે કે સંસ્કૃતિ કોઈ એમને એમ નથી બની જતી, એ તો માણસે પેઢી દર પેઢી મહેનત કરીને, સંઘર્ષ કરીને ઊભી કરેલી એક નાજુક, જટિલ પણ અદ્ભુત રચના છે.
અને મહત્વની વાત એ પણ છે, તમે કહ્યું એમ કે આ ખાલી પશ્ચિમની વાત નથી કરતા.
ના, બિલકુલ નહીં. પૂર્વની સંસ્કૃતિઓ, ભારત, ચીન, ઇજિપ્ત, મેસોપોટામિયા, આ બધાએ પાયામાં કેવું મોટું યોગદાન આપ્યું છે એની પણ વિગતવાર નોંધ લે છે.
બરાબર, એટલે આખી ગ્રંથમાળા એક મૂળભૂત સવાલની આસપાસ ફરે છે એમને.
હા,
કે સંસ્કૃતિ એટલે શું,
હા એ કેવી રીતે જન્મે છે, વિકસે છે, ક્યારેક કેમ નબળી પડે છે, નાશ પામે છે, અને સૌથી અગત્યનું પોતાનો વારસો આવનારી પેઢીને કેવી રીતે સોંપે છે. અને ડુરાન્ટ્સ એ પણ સ્પષ્ટ કરે છે કે ઇતિહાસ કોઈ સીધી લીટી નથી કે બસ ઉપર જ ગયા કરો, એમાં તો ચક્રો ચાલ્યા કરે છે.
ચક્રો? કેવા ચક્રો?
જેમ કે સંપત્તિ અમુક લોકોના હાથમાં ભેગી થાય, પછી ક્રાંતિ કે કોઈ બદલાવથી એનું ફરી વિતરણ થાય. સમાજ ક્યારેક વ્યક્તિગત સ્વતંત્રતા પર જોર આપે તો ક્યારેક સામાજિક વ્યવસ્થા અને નિયંત્રણ પર.
અચ્છા.
શ્રદ્ધા અને તર્ક વચ્ચેનો સંઘર્ષ એ પણ યુગોથી ચાલતો આવ્યો છે. આવી પેટર્ન વારંવાર દેખાયા કરે છે.
અને આ પુસ્તકનો વ્યાપ એ તો ખરેખર અકલ્પનીય છે. લગભગ 5000 વર્ષનો ઇતિહાસ, પ્રાચીન ઇજિપ્તથી શરૂ કરીને નેપોલિયનના યુગ સુધી.
હા, અને એમાં શું નથી. સરકારો અને સામ્રાજ્યોનો ઉદય પતન, ધર્મોનો વિકાસ અને એમની વચ્ચેના સંઘર્ષ, વિજ્ઞાનની શોધો, કલા સ્થાપત્યની અજાયબીઓ, સમાજના રીતિરિવાજો, લોકોની માન્યતાઓ, ફિલોસોફરોના વિચારો,
બધું જ આવી ગયું.
હા, દરેક યુગ અને દરેક સંસ્કૃતિનું એટલું જીવનચિત્ર ઊભું કર્યું છે ને કે જાણે આપણે ત્યાં જ પહોંચી ગયા હોઈએ.
તો આ પુસ્તકનો મુખ્ય હેતુ શું ગણાય? વાચકને શું મળે આમાંથી?
મને લાગે છે કે એમનો મુખ્ય હેતુ આપણને આપણા પોતાના મૂળિયા સુધી લઈ જવાનો છે. આજે આપણે લોકશાહી, કાયદા, વિજ્ઞાન, નૈતિકતાની વાતો કરીએ છીએ,
હા,
પણ આ બધું આવ્યું ક્યાંથી? એના બીજ ક્યાં રોપાયા હતા? એ છોડ કેવી રીતે મોટા થયા?
ડ્યુરન્ટ્સ ખાલી ઘટનાઓ નથી કહેતા, પણ એની પાછળ રહેલા માનવ સ્વભાવના ઊંડા પ્રવાહો અને ઇતિહાસની ગતિ સમજવાનો પ્રયત્ન કરે છે.
અને એ સમજ આપણને આજની દુનિયા સમજવામાં મદદ કરે. બિલકુલ, વર્તમાનને વધુ સારી રીતે સમજવામાં અને ભવિષ્ય વિશે વિચારવામાં મદદ કરે. એમ કહી શકાય કે આ ગ્રંથમાળા આપણને આપણો કલ્ચરલ DNA સમજવામાં મદદ કરે છે.
બહુ સરસ. ચાલો તો હવે આ 11 ભાગની લાંબી સફરના અમુક મહત્વના સ્ટોપ પર નજર કરીએ. બધા ભાગ તો નહીં લઈ શકાય, પણ મુખ્ય પ્રવાહો જોઈએ. શરૂઆત થાય છે અવર ઓરિએન્ટલ હેરિટેજથી.
હા, પહેલો ભાગ.
અને ડ્યુરન્ટ્સ શરૂઆતમાં ચોખ્ખું કહી દે છે કે ભાઈ, સંસ્કૃતિનો સૂરજ કે ખાલી યુરોપમાં નથી ઉગ્યો. પૂર્વ એટલે કે ઇજિપ્ત, મેસોપોટેમિયા, ભારત, ચીન, જાપાન, આ બધાએ માનવ સંસ્કૃતિનો પાયો નાખ્યો છે.
સાચી વાત છે. લેખન કળા, કાયદા, ગણિત, ખગોળશાસ્ત્ર, આ બધું ત્યાંથી આવ્યું.
હા, ધાતુકામ, એકેશ્વરવાદનો વિચાર, ઘણું બધું પૂર્વનું પ્રદાન છે.
અને પછી આવે છે ગ્રીસ, ધ લાઈફ ઓફ ગ્રીસ, બીજો ભાગ, પશ્ચિમી વિચારધારાનું પારણું.
હા, ગ્રીસ એટલે ફિલોસોફી અને ડેમોક્રેસી.
બરાબર. લોકશાહીનો જન્મ, ફિલોસોફીનો જબરદસ્ત વિકાસ, સોક્રેટિસ, પ્લેટો, એરિસ્ટોટલ, એમણે માનવ બુદ્ધિની ક્ષિતિજો ખોલી નાખી. નાટક, કવિતા, શિલ્પકલા, સ્થાપત્ય, સૌંદર્ય અને તર્કનો અદ્ભુત સમન્વય.
આજે પણ આપણે જે લોજિક અને ડિબેટ કરીએ છીએ એના મૂળ ત્યાં છે.
ચોક્કસ. ગ્રીસ પછી વારો આવે રોમનોનો, સીઝર એન્ડ ક્રાઇસ્ટ, ત્રીજો ભાગ.
હા, રોમન સામ્રાજ્ય, એમનો વહીવટ, કાયદો, એન્જિનિયરિંગ.
બરાબર. એમણે આટલા મોટા સામ્રાજ્યને સદીઓ સુધી ટકાવી રાખ્યું. પણ એ જ સામ્રાજ્યમાં એક નવા ધર્મનો ઉદય થયો, ખ્રિસ્તી ધર્મ.
હા, એ બંને વચ્ચેનો સંબંધ પણ બહુ રસપ્રદ છે. શરૂઆતમાં સંઘર્ષ,
અને પછી ધીમે ધીમે આ બંને શક્તિઓ, રોમન વ્યવસ્થા અને ખ્રિસ્તી શ્રદ્ધા, ભળી ગઈ અને યુરોપનું ભવિષ્ય ઘડાયું.
રોમન સામ્રાજ્યના પતન પછીના યુગને ઘણા અંધકાર યુગ કહે છે, ડાર્ક એજીસ.
હા, પણ ડ્યુરન્ટ્સ ચોથા ભાગ, ધી એજ ઓફ ફેથમાં એ વાત નથી માનતા. એ કહે છે કે આ યુગ ખરેખર તો શ્રદ્ધાનો યુગ હતો.
અચ્છા.
માં બાઇઝન્ટાઇન અને ઇસ્લામિક સંસ્કૃતિઓ ખૂબ વિકસી રહી હતી. પશ્ચિમમાં ખ્રિસ્તી યુરોપ આકાર લઈ રહ્યું હતું. ચર્ચ અને મઠોએ જ્ઞાન સાચવ્યું. યુનિવર્સિટીઓ શરૂ થઈ. ગોથિક આર્કિટેક્ચર આવ્યું.
અને ઇસ્લામિક જગતનું શું પ્રદાન?
એમનું પ્રદાન તો અમૂલ્ય હતું. એમણે ગ્રીક જ્ઞાન સાચવ્યું, એમાં ઉમેરો કર્યો અને યુરોપ સુધી પહોંચાડ્યું. ગણિત, વિજ્ઞાન, દવા, ફિલોસોફી, ઘણું બધું.
એટલે એ અંધકાર યુગ નહોતો એમ?
બધી રીતે તો નહીં જ, પછી મધ્યયુગની શ્રદ્ધા, પછી આવે છે પુનર્જાગરણ, ધ રિનેસાં, પાંચમો ભાગ.
હા, રિનેસાં યુરોપમાં ફરીથી પ્રાચીન ગ્રીક અને રોમન જ્ઞાન અને કલામાં રસ જાગ્યો. કેન્દ્ર હતું ઇટાલી.
બરાબર. અહીં માનવતાવાદનો ઉદય થયો. ઈશ્વરની સાથે સાથે માનવીય ક્ષમતાઓ અને સિદ્ધિઓ પર ભાર મુકાયો. લિયોનાર્ડો દ વિન્ચી, માઇકલ એન્જેલો, રાફેલ,
મહાન કલાકારો અને વિચારકો, જાણે યુરોપ ફરીથી જાગી રહ્યું હતું.
હા, પણ આની સાથે સાથે જ ધર્મના ક્ષેત્રે પણ મોટા ફેરફારો થઈ રહ્યા હતા. છઠ્ઠો ભાગ છે ધ રિફોર્મેશન, ધર્મ સુધારણા.
એટલે પેલું માર્ટિન લુથર અને જ્હોન કેલ્વિન વાળું.
હા, ઉત્તર યુરોપમાં રોમન કેથોલિક ચર્ચની સત્તા સામે અવાજ ઉઠાવવામાં આવ્યો. પરિણામે ખ્રિસ્તી ધર્મમાં ભાગલા પડ્યા, પ્રોટેસ્ટન્ટ પંથનો ઉદય થયો, અને આની અસર ખાલી ધર્મ પર નહોતી,
રાજકારણ, સમાજ, અર્થતંત્ર
બધા પર પડી.
બરાબર, યુરોપનો ચહેરો બદલાઈ ગયો.
ધર્મ અને કલા પછી યુરોપનું ધ્યાન ધીમે ધીમે તર્ક અને વિજ્ઞાન તરફ ગયું. આ ભાગ 7-11માં આવે છે, બરાબર?
હા. ધી એજ ઓફ રીઝન બિગિન્સ, ધી એજ ઓફ લુઈ 14, ધી એજ ઓફ વોલ્ટાય, રસો એન્ડ રેવોલ્યુશન, અને છેલ્લે ધી એજ ઓફ નેપોલિયન.
આમાં શું મુખ્ય છે?
અહીં આપણે જોઈએ છીએ કે વૈજ્ઞાનિક પદ્ધતિનો વિકાસ કેવી રીતે થયો. બેકન, ગેલિલિયો, ન્યૂટન, દેકાર્ત, એમણે દુનિયાને જોવાની નવી રીત આપી, તર્ક, નિરીક્ષણ, ગણિત.
અને ફ્રાન્સનું વર્ચસ્વ વધ્યું લુઈ 14માના સમયમાં.
હા, પછી આવ્યો જ્ઞાનોપ્રકાશનો યુગ, એનલાઇટનમેન્ટ. વોલ્ટેર, રૂસો જેવા વિચારકોએ વ્યક્તિગત સ્વતંત્રતા, માનવ અધિકાર, તર્ક, સહિષ્ણુતાના વિચારો ફેલાવ્યા, અને એમાંથી જ ક્રાંતિઓ થઈ, અમેરિકન, ફ્રેન્ચ.
બરાબર. અને અંતે નેપોલિયનનો ઉદય, એના યુદ્ધો, જેણે આખા યુરોપને હચમચાવી નાખ્યો અને આધુનિક યુગનો પાયો નાખ્યો. ખરેખર પ્રાચીન કાળથી શરૂ કરીને આધુનિક યુગના દરવાજા સુધીની આ સફર બહુ જ વિચાર પ્રેરક છે.
આટલી મોટી સફર પછી અમુક મુખ્ય વિચારો અથવા સંદેશો એકદમ સ્પષ્ટ થઈ જાય છે. પહેલું તો પેલો સંકલિત ઇતિહાસવાળો વિચાર.
હા, એ તો પાયાનો છે. ડ્યુરન્ટ્સ વારંવાર કહે છે કે સમાજને ટુકડાઓમાં ન સમજી શકાય. રાજકારણ, અર્થતંત્ર, ધર્મ, કલા, વિજ્ઞાન, લોકોનું જીવન, બધું જ જોડાયેલું છે.
અને આજના સમયમાં પણ એટલું જ સાચું છે ને?
ચોક્કસપણે. આજની જે જટિલ સમસ્યાઓ છે, ક્લાઇમેટ ચેન્જ હોય કે આર્થિક અસમાનતા કે સામાજિક સંઘર્ષ, એને ખાલી એક જ દ્રષ્ટિકોણથી જોવું એ ભૂલ છે.
એટલે બધા પાસા ધ્યાનમાં લેવા પડે.
હા, સંસ્કૃતિ, ટેકનોલોજી, માનવીય મનોવિજ્ઞાન, ઇતિહાસના પાઠ, બધું જ. આપણે ત્યાં ગુજરાતમાં પણ જુઓ, પાણીની સમસ્યા છે કે ખેતીના પ્રશ્નો છે, શું એ ખાલી સરકારી યોજનાથી ઉકેલાય?
ના, એમાં સમાજની ભાગીદારી, પરંપરાગત જ્ઞાન, નવી ટેકનોલોજી, બધું જોઈએ.
બસ એ જ વાત છે. બીજો મુદ્દો છે ઇતિહાસની ચક્રીય પ્રકૃતિ.
પેલું ચક્રવાળું.
હા, ઇતિહાસ સીધી લીટીમાં નથી ચાલતો, ઉતાર ચઢાવા લે. સંપત્તિ ભેગી થાય, પછી વહેંચાય. ક્યારેક સ્વતંત્રતા વધે, ક્યારેક વ્યવસ્થા માટે નિયંત્રણ વધે. શ્રદ્ધા અને તર્ક વચ્ચેનું ઘર્ષણ ચાલ્યા જ કરે.
આનાથી શું શીખવાનું?
એ કે કોઈ પણ પરિસ્થિતિ કાયમી નથી. આ સમજ આપણને વર્તમાન ઘટનાઓ વખતે થોડા સ્વસ્થ રહેવામાં મદદ કરે છે. જ્યારે સમાજમાં તીવ્ર મતભેદ હોય કે આર્થિક અસમાનતા વધે, ત્યારે ઇતિહાસ યાદ અપાવે છે કે આવું પહેલા પણ થયું છે.
એટલે આપણે આવેશમાં આવી જવાને બદલે વિચારીને પ્રતિક્રિયા આપીએ.
બરાબર. પછી ત્રીજો વિચાર જે મને બહુ ગમે છે કે સંસ્કૃતિ એક નાજુક સિદ્ધિ છે.
હા, પેલું વિલ ડ્યુરન્ટનું વાક્ય, સિવિલાઇઝેશન ઇઝ અ સ્ટ્રીમ વિથ બેન્ક્સ, નદી અને કિનારાવાળું.
હા, નદીના પ્રવાહમાં હિંસા અને બર્બરતા હોઈ શકે, પણ કિનારા પર લોકો ઘર બનાવે, પ્રેમ કરે, બાળકો ઉછેરે, ગીતો ગાય, કલા બનાવે. સંસ્કૃતિ એ કિનારા પરની પ્રવૃત્તિ છે.
અને કુદરતી નથી, એને સાચવવી પડે.
બરાબર. નહીંતર અરાજકતાનો પ્રવાહ કિનારા તોડી નાખે. આ આપણને નાગરિક તરીકે આપણી જવાબદારી યાદ દેવડાવે છે. લોકશાહી મૂલ્યો, સહિષ્ણુતા, કાયદાનું શાસન, આ બધું ગ્રાન્ટેડ ના લઈ શકાય.
એને ટકાવવા માટે પ્રયત્ન કરવો પડે, શિક્ષણ દ્વારા, સક્રિય ભાગીદારી દ્વારા.
સાચી વાત. સંસ્કૃતિ વારસામાં મળે છે, પણ એને જીવંત રાખવી એ દરેક પેઢીનું કામ છે.
ચોથો મુદ્દો, માનવ સ્વભાવની સ્થિરતા. ટેકનોલોજી બદલાઈ, સામ્રાજ્યો બદલાયા, પણ માણસની મૂળભૂત વૃત્તિઓ,
પ્રેમ, ઈર્ષ્યા, સ્પર્ધા, સહકાર, સત્તાની લાલસા, જ્ઞાનની જિજ્ઞાસા, એ બહુ બદલાઈ નથી. એટલે જ આપણે હજારો વર્ષ પહેલાના લોકો સાથે પણ જોડાઈ શકીએ છીએ
અને એમના અનુભવોમાંથી શીખી શકીએ છીએ.
હા, અને પાંચમો મુદ્દો, વિચારોની શક્તિ. ફિલોસોફી અને ધર્મના વિચારો દુનિયાને કેવી રીતે આકાર આપે છે?
બુદ્ધ, કન્ફ્યુશિયસ, ઈસુ, મોહમ્મદ, પ્લેટો, માર્ક્સ,
હા, એમના વિચારોએ કરોડો લોકોના જીવન અને ઇતિહાસની દિશા બદલી નાખી. આજે પણ જે વિચારધારાઓ છે એ આપણા સમાજને ઘડી રહી છે, એટલે વિચારોને સમજવા અને એની સમીક્ષા કરવી બહુ જરૂરી છે.
આ ગ્રંથમાળામાં એવા ઘણા વાક્યો છે જે યાદ રહી જાય એવા છે. થોડા એવા વિચારો પર વાત કરીએ.
ચોક્કસ.
એક વિચાર છે, સંસ્કૃતિ ભૌગોલિક સંમતિથી અસ્તિત્વ ધરાવે છે, જે કોઈ પણ સૂચના વિના બદલાઈ શકે છે. આનું શું અર્થઘટન કરશો?
મને લાગે છે કે આ આપણને નમ્ર બનાવે છે. આપણે ગમે તેટલી પ્રગતિ કરીએ પણ અંતે તો આપણે પ્રકૃતિ પર નિર્ભર છીએ. એક ભૂકંપ, એક પૂર, એક રોગચાળો અને બધું ખતમ થઈ શકે.
એટલે પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બનવું જોઈએ અને અભિમાન ન કરવું જોઈએ.
બરાબર.
બીજો એક થોડો ચોંકાવનારો વિચાર, ઇતિહાસ મોટે ભાગે અનુમાન છે, બાકીનું પૂર્વગ્રહ છે. શું ઇતિહાસ પર ભરોસો ન કરવો?
ના, એવું નથી, પણ આ ઇતિહાસ લેખનની મર્યાદા બતાવે છે. ભૂતકાળને પૂરેપૂરો જાણવો અશક્ય છે. પુરાવા અધૂરા હોય અને ઇતિહાસકાર એને પોતાના દ્રષ્ટિકોણથી રજૂ કરે.
એટલે કોઈ એક ઇતિહાસને સાચો ના માની લેવો.
હા, વિવેક બુદ્ધિ વાપરવી, અલગ અલગ મત જાણવા, કટ્ટરતાથી બચવું.
અને આ પણ ગહન છે, સાચી ક્રાંતિ મનના જ્ઞાન અને ચારિત્ર્યના સુધારમાં છે. સાચા ક્રાંતિકારીઓ ફિલોસોફરો અને સંતો છે.
હા, બહારની દુનિયા બદલવા કરતાં અંદરનો બદલાવ વધુ મહત્વનો. રાજકીય ક્રાંતિઓ હિંસા લાવી શકે, પણ જો લોકોના વિચારો અને મૂલ્યો ના બદલાય તો એ લાંબી ના ટકે.
સાચો બદલાવ શિક્ષણ, સમજણ અને નૈતિક વિકાસથી આવે.
બરાબર. બુદ્ધ, મહાવીર, ગાંધીજી એ સાચા ક્રાંતિકારી. એમણે લોકોના મન બદલવાનો પ્રયાસ કર્યો.
અને છેલ્લે આ વિચાર, સંસ્કૃતિ વારસામાં નથી મળતી, તે દરેક પેઢીએ નવેસરથી શીખવી અને કમાવવી પડે છે.
આ તો સીધી આપણી જવાબદારી પર આવે છે. સંસ્કૃતિ કોઈ પ્રોપર્ટી નથી કે આપોઆપ મળી જાય, એ જીવંત પરંપરા છે
જેને દરેક પેઢીએ સક્રિય રીતે શીખવી પડે, સમજવી પડે, જીવનમાં ઉતારવી પડે.
હા, શિક્ષણ, કુટુંબ, સમાજ બધાની ભૂમિકા છે. જો આપણે આપણી ભાષા, કલા, મૂલ્યો નવી પેઢીને ના શીખવીએ તો એ ધીમે ધીમે ખતમ થઈ જાય.
તો આટલું બધું જ્ઞાન, આટલા બધા વિચારો આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગી? શું આ ખાલી ઇતિહાસકારો માટે છે?
ના, જરાય નહીં. પહેલું તો છે ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય. જ્યારે આપણે સમાચારમાં કોઈ રાજકીય સંઘર્ષ કે આર્થિક ઉથલપાથલ જોઈએ ત્યારે આ પુસ્તક યાદ અપાવે છે કે આવું પહેલાં પણ થયું છે.
એટલે આપણે શાંતિથી ઊંડાણપૂર્વક વિચારી શકીએ.
બરાબર. ઘટનાઓના મૂળ સુધી જવાનો પ્રયાસ કરીએ.
કોઈ મિત્ર સાથે રાજકારણની ચર્ચા થાય તો વધુ સંતુલિત દલીલ કરી શકીએ. કહી શકીએ કે જો ભાઈ, આવું તો રોમન સમયમાં પણ થતું.
હા, કદાચ. પણ વધુ મહત્વનું એ છે કે આપણે સમજીએ કે મુદ્દાઓ જટિલ હોય છે, એના સરળ ઉકેલો નથી હોતા. બીજો ફાયદો છે માહિતગાર નાગરિક બનવાનો.
લોકશાહી, કાયદાનું શાસન, માનવાધિકાર, આ બધું ક્યાંથી આવ્યું એ સમજાય.
હા, અને એના વિકાસમાં કેવા સંઘર્ષો થયા, આ સમજ આપણને આ મૂલ્યોની કદર કરતા શીખવે છે અને એક જવાબદાર નાગરિક તરીકે આપણી ભૂમિકા સમજવામાં મદદ કરે છે.
અને વ્યક્તિગત વિકાસ માટે?
ચોક્કસ. જ્યારે આપણે માનવ ઇતિહાસના આટલા મોટા કેનવસ પર આપણા પોતાના જીવનને જોઈએ ત્યારે એક નમ્રતા આવે છે. સમજાય છે કે આપણે એક ભવ્ય માનવ કથાનો નાનકડો ભાગ છીએ.
અહંકાર ઓછો થાય અને શીખતા રહેવાની પ્રેરણા મળે.
હા, મહાન લોકોની સિદ્ધિઓ પ્રેરણા આપે તો નિષ્ફળ ગયેલા સામ્રાજ્યો ચેતવણી આપે.
ખરેખર આ ગ્રંથમાળા વાંચવી એક લાભો છે. આટલી બધી માહિતી, આટલા વિચારો, અંતે આમાંથી સૌથી મહત્વનું શું લઈ જઈ શકાય?
મારા માટે તો સૌથી મોટો સંદેશ આશા અને સ્થિતિસ્થાપકતાનો છે. ઇતિહાસમાં ભલે યુદ્ધો અને ક્રૂરતા હોય, પણ દરેક અંધકારમય યુગમાં પણ માનવીય સર્જનાત્મકતા અને જ્ઞાનનો દીવો ટમટમતો રહ્યો છે.
સંસ્કૃતિ ભલે નાજુક હોય, પણ માનવજાતમાં ટકી રહેવાની અને ફરી ઊભા થવાની અદ્ભુત ક્ષમતા છે.
હા, આ ગ્રંથ આપણને માનવતામાં શ્રદ્ધા રાખવાનું કારણ આપે છે.
અને મારા માટે સૌથી મહત્વની શીખે છે કે ઇતિહાસ એ ખાલી ભૂતકાળ નથી, એ વર્તમાન સાથેનો જીવન સંવાદ છે. વિલ ડુરાન્ટે કહ્યું એમ, વર્તમાન એ ક્રિયા માટે સંકેલાયેલો ભૂતકાળ છે, અને ભૂતકાળ એ સમજવા માટે ખુલેલો વર્તમાન છે. બહુ સરસ કહ્યું.
આપણે ભૂતકાળને સમજીને જ વર્તમાનને વધુ સારી રીતે જીવી શકીએ અને ભવિષ્યનું નિર્માણ કરી શકીએ. ડ્યુરન્ટ્સનું આ કાર્ય આપણને એ સમજણની ચાવી આપે છે, અને કદાચ એ વિચારવા પ્રેરે છે કે આપણે આવનારી પેઢી માટે કેવો ઇતિહાસ છોડીને જવાના છીએ.
બહુ સાચી વાત. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.